प्रवचन नंबर 690 तारीख 12/9/97 53 मिनिट पुरुषार्थ सिद्धि उपाय गाथा एक परिसर पर्व।
ओंकार बिंदु संयुक्तम वचन है कामदम मोक्षम च मंगलम भगवान वीरो मंगलम भक्तम सर्व मंगल मांगल्यम सर्व कल्याण कारकम प्रदानम सर्व नमः समय सहाराय स्वामी આજે ખરેખર આજથી હવે જ્ઞાનની પર્યાયનો જે સ્વભાવ છે શું આત્મા પણ છે અને આત્મામાં પણ એક જ્ઞાન સમય સમય પ્રગટ થાય છે જેનું નામ ઉપયોગ છે એ જ્ઞાનની પર્યાયનો સ્વભાવ શું છે જ્ઞાનની પર્યાયનો સ્વભાવ એટલે કે જ્ઞાયકનો સ્વભાવ ત્રણે કાળ પરભાવ ને પરને જુદા જ રાખે જ્ઞાનની પર્યાય સ્વચ્છ છે અનાદિ અનંત જ્ઞાનની પર્યાય કદી પણ થઈ શકતી નથી અને મલિનતા જેમાં દેખાય તે જ્ઞાન નથી એમ સમજવું સ્વચ્છતાથી ભરેલો જ્ઞાન સ્વભાવ છે હવે એ જ્ઞાનની પર્યાયમાં સ્વચ્છતા હોવાથી સ્વપનનો પ્રતિભાસ થાય છે સ્વ પોતાનો શુદ્ધાત્મા અને પર એનો જ્ઞાનમાં પ્રતિભાસ થાય છે દર્પણના દ્રષ્ટાંતથી હમણાં સમજાવશે આ તો ઉપરથી થોડું લઉં છું તાકાતની એક સમયની જ્ઞાનની એનું સામર્થ્ય એવું છે કે એ જ્ઞાનમાં કોઈનો પ્રવેશ કદી પણ ત્રણ કાળમાં પણ નિગોદની સ્થિતિમાં હો કે કેવળ જ્ઞાનની અવસ્થામાં જ્ઞાન એવો આત્માનો સ્વભાવ છે ત્રિકાળ હવે ત્રિકાળ સ્વભાવ તો શુદ્ધ નિત્ય નિરાવરણ છે એમાં ભાવકર્મ દ્રવ્યકર્મ નવકર્મ નથી એમાં તો ભલે ન હો પણ એ આત્મામાં આત્માની અવસ્થામાં એક ઉપયોગ એટલે જ્ઞાન જે સ્વચ્છ છે એ પ્રગટ થાય છે પ્રત્યેક આત્મામાં પ્રત્યેક સમયે પછી નારકીના ભાવમાં હો કે સ્વર્ગના ભાવમાં હો પણ એ આત્માનું જ્ઞાન ત્રણે કાળ સ્વચ્છ છે. હવે એ સ્વચ્છ જ્ઞાનની અંદર પોતાનો જ્ઞાયક આત્મા સ્વ આત્મા સિવાય બીજા અનંતા આત્માઓ અનંતા પુદ્ગલ પરમાણુઓ એવા છ દ્રવ્યો અને સંખ્યાએ અનંત દ્રવ્યો પર એક સ્વ અને બાકી બધું પર એ બે પ્રકારના સ્વ પર પદાર્થો અને એના ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળના પર્યાયો સહિત એ જ્ઞાનમાં પ્રતિભાસે છે. પણ એ પ્રતિભાસનું સામર્થ્ય શક્તિ એવી છે એ બધું પ્રતિભાસ હોવા છતાં એ જ્ઞાન ઉપયોગમાં કાંઈ આવતું નથી. જ્ઞાન ઉપયોગ પ્રગટ થાય છે એમાં બધું ઝલકે છે પ્રતિભાસે છે પણ કોઈ પણ પરદ્રવ્ય કે પરદ્રવ્ય ના ભાવ ઉપયોગમાં આવતો નથી. ખ્યાતોનો પ્રતિભાસ થાય
બરાબર,
રાગનો પ્રતિભાસ થાય, રાગના દુઃખનો પ્રતિભાસ થાય, રાગ અથવા રાગનું પણ જે દુઃખ શક્તિ એવી છે કે એમાં લોકાલોક પ્રતિભાસે, વિખ્યાત પ્રતિભાસે, રાગ પ્રતિભાસે, દુઃખ પ્રતિભાસે, શરીર પ્રતિભાસે, બધું એમાં પ્રતિભાસે. પ્રતિભાસ એટલે ઝલકે ખરું, પ્રતિભાસનો અર્થ ઝલકે ખરું, પણ કોઈ પણ પરદ્રવ્ય કે પરદ્રવ્યનો ભાવ એ ઉપયોગમાં આવી શકતો નથી, એક સમય માત્ર પણ આવતો નથી. જ્ઞેયોના પ્રતિભાસ ભલે હો થાય પણ જ્ઞેયો જ્ઞાનમાં આવતા નથી, જ્ઞેયો જુદા અને જુદા રહે છે. એવી એક આપણું રક્ષણ કરે એવો એક ઉપયોગ પ્રગટ થાય છે, રક્ષક છે. ઉપયોગમાં કાંઈ પ્રવેશ થતો નથી, કોઈ ચીજ પ્રવેશતી નથી ઉપયોગમાં. એને સ્વ પર નો પ્રતિભાસ કહેવામાં આવે છે. એ સ્વ પર પ્રતિભાસ થાય છે જ્ઞાનમાં, એને જ્ઞાયાકાર જ્ઞાન પણ કહેવામાં આવે છે. જેમાં સ્વ પર બે જ્ઞેયો પ્રતિભાસે છે, બે પ્રકાર, એને જ્ઞેયાકાર જ્ઞાન કહેવામાં આવે છે. એ જ્ઞાનની અવસ્થા છે. જ્ઞેયની અવસ્થા જ્ઞાનમાં નથી આવતી. જ્ઞેયોની અવસ્થા જ્ઞાનમાં નથી આવતી, પણ જેવા જેવા સામે જ્ઞેયો હોય છે એનો પ્રતિભાસ અવશ્ય હોય છે, થાય છે, હોય છે. પ્રતિભાસ હોવા છતાં એમાં પ્રવેશ નથી. જેમ દર્પણમાં ગમે એવા પદાર્થનો પ્રતિભાસ હો તો પણ દર્પણની સ્વચ્છતાને આંચ આવતી નથી, એક અંશ માત્ર આંચ આવતી નથી. સ્ફટિકમણીમાં ગમે એટલા ફૂલોનો ઢગલા હો, એનો પ્રતિભાસ હો, પણ સ્ફટિકમણી સ્વચ્છતાને, એની પર્યાયની સ્વચ્છતાને આંચ નથી આવતી, તો સ્ફટિકમણીના દળને તો ક્યાંથી આવે આંચ? પર્યાયમાં લાલ ફૂલનો પ્રવેશ નથી. લાલ ફૂલની રતાસ એ પર્યાયની સ્ફટિકમણી પર્યાય જ નથી, એ તો ફૂલની રતાસ છે ને. એ રતાસ તો ફૂલથી અભિન્ન છે, અને એનો જે પ્રતિભાસ થાય છે સ્ફટિકમણીમાં, એની સ્વચ્છતા સ્ફટિકમણીથી અભિન્ન છે. અને લાલ ફૂલ અને લાલ ફૂલની જે પર્યાય એનાથી ભિન્ન છે, અને એનો પ્રતિભાસ સ્વચ્છતાથી અભિન્ન છે. ફરીને સ્વચ્છતા છે એ ફૂલની અવસ્થા નથી, સ્વચ્છતા છે એ સ્ફટિકમણીની અવસ્થા છે. એ અવસ્થામાં લાલ પર્યાયની ઝલક આવી એટલી વાત સાચી, પણ એ ઝલક છે એ તો સ્ફટિકમણીની પર્યાય છે, એ ફૂલની પર્યાય નથી. ફૂલની પર્યાય ફૂલમાં છે, અને એનો જે સ્વચ્છતામાં પ્રતિભાસ થયો એ પ્રતિભાસ છે એ સ્વચ્છતા છે, અને સ્વચ્છતા છે તે સ્ફટિકમણીથી અનન્ય છે. સ્વચ્છતા છે, સ્વચ્છતાને લેવી એ પ્રતિભાસ છે ને રાતાનો, એ સ્વચ્છતાનો દ્યોતક છે. એ સ્ફટિકમણી રાત થઈ રાતી થઈ એમ કહેતું નથી. સ્ફટિકમણીની પર્યાય સફેદ એ સ્ફટિકમણીનું લક્ષણ છે, અને લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે છે. એ સફેદ પર્યાય આ રાતી થઈ ગઈ, સ્ફટિકમણી રાતો થઈ ગયો એમ પ્રસિદ્ધ કરતો નથી. એવી અપૂર્વક વાત પ્રતિભાસની બહાર આવી છે, અને એ આપણે પુરુષાર્થ સિદ્ધિ ઉપાય જે આપણે પહેલી ગાથા લીધી 224 કુંતકુંત ભગવાનની અર્થિકલ જ્ઞાન, હવે એ જ વાત પહેલી ગાથામાં માંગલિકમાં પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં કરે છે. એમાં દ્રષ્ટાંત આપશે દર્પણ, દર્પણના દ્રષ્ટાંતથી સમજવું કંઈક સહેલું થશે, કંઈક સહેલું થશે. આ ભેદ જ્ઞાનનો મહામંત્ર છે. આ એવો પહેરગીર મળી ગયો છે આપણને ઉપયોગ, કોઈનો પ્રવેશ થવા દે નહીં, મોહનો રાગનો મિથ્યાત્વનો પ્રવેશ જ થતો નથી. હા, જ્ઞાનની સ્વચ્છતામાં એનો પ્રતિભાસ દેખીને રાગ મારામાં થાય છે એવી ભ્રાંતિ કરે તો થાય, પણ એ નિયમથી ભ્રાંતિનું કારણ નથી. એનો જે પ્રતિભાસ છે રાગનો એ ભ્રાંતિનું કારણ નથી. જો એ ભ્રાંતિનું કારણ હોય તો સાધકને પણ રાગ પાંચમા વ્રતના પરિણામ હોય છે. એનો પ્રતિભાસ તો છે, પણ એ એમ માનતા નથી કે રાગ મારામાં આવી ગયો. એટલે પ્રતિભાસ છે તે બંધમોક્ષનું કારણ નથી, પણ જ્યાં રાગનો પ્રતિભાસ થાય હું રાગી એ પ્રતિભાસનો એને દુરુપયોગ કરી લીધો અને રાગી હું એમ માનવા બેઠો, તો પણ રાગી થઈ શકતો નથી, અશક્ય છે. આત્મા પોતાના સ્વભાવનો ત્યાગ કરે, છોડે, અને ઉપયોગ પણ પોતાનો સ્વભાવ છોડે, એમ ત્રણ કાળમાં બનતો નથી. માત્ર પ્રતિભાસ દેખીને એને ભ્રાંતિ થાય છે, એ ભ્રાંતિ ટળતા એ તો જેવો આત્મા છે એવું ભાન થઈ જાય છે. હવે ગ્રંથકર્તા શ્રી અમરચંદ્ર આચાર્ય દેવ મંગલાચરણ નિમિત્તે પોતાના ઈષ્ટદેવનું સ્મરણ કરીને માંગલિક છે પેલી ગાથા છે. આ જીવનું પ્રયોજન સિદ્ધ કરવાના કારણભૂત પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, પુરુષ એટલે આત્મા, પુરુષાર્થની સિદ્ધિ, પુરુષાર્થ સિદ્ધિ ઉપાય, આત્માની પ્રાપ્તિનો આમાં ઉપાય બતાવ્યો છે. પ્રયોજન સિદ્ધ થવાના કારણભૂત નિશ્ચય વ્યવહાર ઉપદેશ દેવા ગેમાં છે એવા ગ્રંથનો આરંભ કરે છે. આ ચરણાનુયોગની મુખ્યતાનું શાસ્ત્ર છે, આમાં ચરણાનુયોગની મુખ્યતા છે અને નિશ્ચય વ્યવહાર બે લીધા છે. પણ નિશ્ચય પ્રગટ થયા સિવાય વ્યવહાર હોતો નથી, એટલે નિશ્ચયની પ્રાપ્તિ ઝડપથી જીવને કેમ થાય એ હેતુથી આ પેલી ગાથાની રચના થઈ છે, જેમાં પ્રતિભાસનું આબેહૂબ સ્વરૂપ એક જ ગાથામાં વર્ણન આવશે. ગાથા એક છે સંસ્કૃતમાં, એનું અન્વયાર્થ છે જેમાં, એટલે જેમાં એટલે આત્માના જ્ઞાનમાં એમ કેવું છે, જેમાં એમાં દ્રષ્ટાંત, જેમાં દર્પણની સપાટીની પેઠે, જેમાં એટલે આત્માના ઉપયોગમાં, જેવી રીતે દર્પણની સપાટી ઉપર દળ છે તો નિષ્ક્રિય છે, ધ્રુવ છે નિષ્ક્રિય, એમાં કંઈ છે નહીં, એમાં પ્રતિભાસ ન હોય એ તો પ્રતિભાસમય છે. આ દર્પણની સપાટીની પેઠે દર્પણની અંદર બધા પદાર્થોનો સમૂહ દર્પણની સપાટીની પેઠે, હવે આત્માના જ્ઞાનમાં ઓલો દાખલો એના ઉપરથી આત્મામાં બધા પદાર્થોનો સમૂહ, સ્વ પર બધા પદાર્થો, અનંતા પદાર્થો એનો જે સમૂહ, હવે પદાર્થોનો સમૂહ તો કયો, તો એ પદાર્થ કેવા છે, એ જે પદાર્થોનો સમૂહ, એક એક પદાર્થ કેવો છે, એક એક પદાર્થ જેવો છે એવા અનંત પદાર્થો છે એ કેવા છે, અતીત ભૂતકાળમાં પર્યાય ઉત્પન્ન થઈને વ્યય થઈ ગઈ એનું નામ અતીત પર્યાય કહેવાય, અનાગત જે હજી પર્યાય પ્રગટ થઈ નથી, અનંત દ્રવ્યો છે જીવ પૂતગલ વગેરે એની પર્યાયો કેટલીક ભૂતકાળમાં પ્રગટ થઈને વહી ગઈ અને કેટલીક પર્યાય વર્તમાનમાં પણ છે, પણ અનાગત એટલે ભૂતકાળની ભવિષ્યની પર્યાય હજી પ્રગટ થઈ નથી, દ્રવ્યમાં શક્તિરૂપે છે, કોઈ જીવ ભવિષ્યમાં સર્વાસિદ્ધનો દેવ થઈ અને કેવળ લીએ, તો આજે એને સર્વાર સિદ્ધિનો દેવ થયો નથી, પણ એની જે પર્યાય છે સર્વાર સિદ્ધિના દેવની, જે અપ્રગટ છે પ્રગટ થઈ નથી, એને અનાગત કહેવામાં આવે છે, ભાવિ પર્યાય. એ ભાવિ પર્યાયનો સહિતનું દ્રવ્ય અત્યારે પ્રતિભાસે છે, ઝલકે છે, એ જણાય છે, એમની પ્રતિભાસ અને જણાય છે એમાં ફેર છે, પ્રતિભાસે છે બસ. અને વર્તમાન કાળના સમસ્ત અનંત પર્યાયો સહિત, ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળના પર્યાયો સહિત એક એક દ્રવ્ય બિરાજમાન છે, એવા અનંતા દ્રવ્યો ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણ કાળની પર્યાયને સંગ્રહીને બેઠા છે એવા અનંત પર્યાયો સહિત, પર્યાયથી રહિત નહીં, પર્યાયથી સહિત પ્રતિબિંબિત થાય છે. જો પ્રતિફલતી એનો અર્થ કરે છે પ્રતિભાસ થાય છે, પ્રતિબિંબિત થાય છે, અવભાસન થાય છે. એ પર્યાયો સહિતના દ્રવ્યો વર્તમાનમાં જણાઈ જાય છે એમ લખ્યું નથી. કેમ કે દ્રવ્યો તો જણાય જ નહીં, દ્રવ્યનો પ્રતિભાસ મય જ્ઞાન કે જે જ્ઞાન આત્માને જાણે છે એ જણાય. દ્રવ્યો તો જણાય જ નહીં, પર દ્રવ્યો તો અગમ નિગમની વાત છે. આ પરદ્રવ્યને હું જાણું છું, એને પ્રતિભાસનું સ્વરૂપ સમજ્યો નથી. એટલે પ્રતિભાસ સમજશે તો એ તલ્લી નીકળી જશે. અનંત પર્યાયો સહિત પ્રતિબિંબિત થાય છે તે હવે કેવળ જ્ઞાનના મહિમાની આ માંગલિકની છે ને, એટલે કેવળ જ્ઞાનની શક્તિની વાત કરે છે. જેવું કેવળ જ્ઞાન છે એવું મતી શુદ્ધ છે, કુમતી પણ એવું જ છે. આમ તો પ્રતિભાસની અપેક્ષા પ્રતિબિંબિત થાય છે તે સર્વોત્કૃષ્ટ શુદ્ધ ચેતના સ્વરૂપ પ્રકાશ. કેવળ જ્ઞાન મતિ જ્ઞાનની અપેક્ષા એ સર્વોત્કૃષ્ટ છે, પૂર્ણ ખીલી ઉઠ્યું છે. શુદ્ધ ચેતના સ્વરૂપ પ્રકાશ જૈવંત વર્તો, એટલે કે કેવળ જ્ઞાન જૈવંત વર્તો. અર્યંત અને સિદ્ધ બેમાં કેવળ જ્ઞાન છે તો જૈવંત વર્તો એ માંગલિક કર્યું. હવેની ટીકા, પ્રતિભાસ રાગને આવવા દેતો નથી, દુઃખનો પ્રવેશ થવા દેતો નથી પ્રતિભાસ. જો હું દુઃખને જાણું છું તો એ જ્ઞાનમાં આવી ગયું, એકતા થઈ ગઈ. રાગને હું જાણું છું તો રાગને જ્ઞાનની એકતા થઈ ગઈ. પણ રાગનો પ્રતિભાસ થાય છે મારા જ્ઞાનમાં, એટલે રાગને જાણતો નથી પણ રાગના પ્રતિભાસમાં જ્ઞાનને જાણે છે અથવા જ્ઞાયકને જાણે છે. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ દસ લક્ષણના પર્વ ચાલે છે ને, આત્માની આરાધનાના દિવસો છે, આત્માની ઉપાસનાના દિવસો છે. આત્મા કેવો છે અને આત્મામાં પ્રગટ થતું જ્ઞાન કેવું છે, આ સમ્યક જ્ઞાન મિથ્યા જ્ઞાનની હમણાં વાત નથી, સામાન્ય ઉપયોગ પ્રગટ થાય છે એમાં પ્રતિભાસે છે. પણ એ જ્ઞાન સકે પરને જાણે છે એમ ન લેતા પ્રતિભાસે છે એ હમણાં કહેશે. ટીકા, તે પરમ જ્યોતિ એટલે કેવળ જ્ઞાન, પરમ જ્યોતિ સર્વોત્કૃષ્ટ સર્વમાં ઉત્કૃષ્ટ શુદ્ધ ચેતનાનો પ્રકાશ જૈવંત વર્તે છે. કેવળ જ્ઞાન ત્રિકાળ જૈવંત વર્તો, જે શુદ્ધ ચેતના પ્રકાશમાં શુદ્ધ ચેતનાનો જે પ્રકાશ છે, સ્વચ્છતા પ્રકાશ એટલે સ્વચ્છતામાં બધા જ જીવાદી પદાર્થોનો સમૂહ, કોઈ પદાર્થ બાકી નરી સ્વને પર, બધા જ જીવ આદિ પદાર્થો, જીવ પુદ્ગલ ધર્મ ધર્મના આકાશ બધા પદાર્થો નો સમૂહ પ્રતિબિંબિત થાય છે. એ જ્ઞાન ઉપયોગમાં બધા પદાર્થો જણાય છે એમ ન લીધું, ઘરે જ્ઞાકાર થાય છે ત્યારે પણ એકલો જ્ઞાયક ગણાય છે, બધું જણાતું નથી. જીવાદી પદાર્થોનો સમૂહ પ્રતિબિંબિત થાય છે જ્ઞાનમાં, પણ એ જ્ઞાનમાં આવતા નથી. જો જ્ઞાનમાં જ્ઞેયપણે થઈને આવી જાય તો એને જાણ્યું કહેવાય, જ્ઞાતાજ્ઞેયનો સંબંધ થઈ ગયો. અહીંયા જ્ઞાતાજ્ઞેયનો સંબંધ થતો જ નથી, દ્યોત્ય દ્યોતક સંબંધ છે. જ્ઞાતાગ્નિનો સંબંધ નથી, નાસ્તિ સર્વોપી સંબંધ પરત્વે આત્માનો, કરતા કરવાનો નહીં, નિમિત્ત નૈમિત્તિક ને જ્ઞાતાગ્નિ પણ. પ્રતિભાસ થાય પર પદાર્થ, પણ જ્ઞાન એને જાણે નહીં. રાગનો પ્રતિભાસ થાય પણ મારામાં રાગ થાય છે એમ જાણવામાં આવતું નથી. રાગનો પ્રતિભાસ થાય અને જ્ઞાયકનો પ્રતિભાસ થાય એવી એક સમયની જ્ઞાનની પર્યાયને જ્ઞાકાર જ્ઞાન કહેવાય. પણ એ જ્ઞાકાર જ્ઞાન એક સમયની પર્યાય છે ને, એમાં જ્ઞાકાર શબ્દ વાપરો તો બેનો પ્રતિભાસ આવી જાય, એકનો ના આવે. બેનો પ્રતિભાસ થાય છતાં બેને ન જાણે, એકને જાણે. જ્ઞાકાર અવસ્થામાં જ્ઞાયક ગણાય, પ્રતિભાસ બેના, લક્ષ અલૌકિક ગાથાઓ છે. પ્રતિભાસ રહી ગયો અને લક્ષ છૂટી ગયો, લક્ષ એકમાં આવી ગયો. બધા પદાર્થોનો સમૂહ પ્રતિબિંબિત થાય છે. કેવી રીતે પ્રતિબિંબિત થાય છે? પોતાના સમસ્ત અનંત પર્યાયો સહિત હજી શક્તિરૂપે પર્યાય છે. મુનિ દશા તો આવી નથી, ભાવલિંગી સંતો હજી થયો નથી,
બરાબર.
છતાં ભાવલિંગી સંતનો જે શુદ્ધ ઉપયોગ અને ત્રણ કસાયના અભાવપૂર્વકની વિતરાગતા અત્યારે પ્રતિભાષિત થઈ રહી છે, અત્યારે પ્રતિબિંબિત થઈ રહી છે. છતાં એ પ્રતિબિંબ થયેલી પર્યાય જણાતી નથી, પણ પ્રતિબિંબ જેમાં થાય છે એવો જે સ્વપરનો પ્રતિભાસ મય જે જ્ઞાન કે જે જ્ઞાયકને જાણે છે. પોતાના સમસ્ત અનંત પર્યાયો સહિત પાછો પ્રતિબિંબ થાય છે. પ્રતિબિંબ પ્રતિબિંબ જણાય છે ને જાણે છે, જણાય છે ને જાણે છે, એ આમાં ક્યાંય ગોતવા જશો તો મળશે નહીં, છે નહીં એમાં. એમાં નથી એટલે આત્મામાં નથી, એટલે ઉપયોગમાં પણ નથી. નથી તો ક્યાંથી જણાશે? જ્ઞેય જ્ઞેયમાં છે, જ્ઞાન જ્ઞાનમાં છે. જ્ઞેય જ્ઞાનમાં આવતું નથી અને જ્ઞાન જ્ઞેયમાં જતું નથી. હવે એનો ભાવાર્થ, આનો ભાવાર્થ પંડિતજીએ કરેલો છે. ટોડરમલ સાહેબ થઈ ગયા 200 વર્ષ પહેલા, એને કર્યો છે ભાવાર્થ. ભાવાર્થ શુદ્ધ ચેતના પ્રકાશનો કોઈ, એટલે કેવળ જ્ઞાનના સામર્થ્યનો કોઈ એવો જ મહિમા છે કે કેવળી લોકાલોકને જાણે છે એમ નહીં, લોકાલોકનો જેમાં પ્રતિભાસ થાય છે એવા કેવળ જ્ઞાનમાં જ્ઞાયક ગણાય છે. એનો કેવળ જ્ઞાનમાં કેવળ જ્ઞાન લોકાલોકને જાણતું નથી, પણ લોકાલોકનો જેમાં કેવળ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે, પ્રતિભાસ થાય છે, એ પ્રતિભાસ થાય છે એ જ્ઞાનની પર્યાય છે. એ જ્ઞાનની પર્યાયમાં લોકાલોક જણાતો નથી, એનો પ્રતિભાસ થાય છે કે જેનો પ્રતિભાસ જ્ઞાનમાં પડ્યો એ જ્ઞાનની પર્યાય જ્ઞાયકને જાણે છે. એટલે ઉપચારથી એમ કહેવાય કે કેવડી ભગવાન લોકાલોક ને પ્રતિભાસ દેખીને કહી શકાય કે વ્યવહાર એ જાણે છે, એમાં કોઈ વિરોધ નથી. શુદ્ધ ચેતના પ્રકાશનો કોઈ એવો જ મહિમા છે કે તેમાં, એટલે કેવળ જ્ઞાનમાં જેટલા પદાર્થો છે તેટલા બધા જ જગતમાં, જેટલા પદાર્થ કોઈ બાદ નહીં, અને એના દ્રવ્ય ગુણ પર્યાય સહિત જેટલા પદાર્થો છે તે બધા જ પોતાના આકાર સહિત, આકાર એટલે સ્વરૂપ સહિત, જેવું જેવું જળનું ચેતનનું જેવું જેવું સ્વરૂપ છે એને આકાર કહેવાય. એના જે પદાર્થો છે એને જ્ઞાકાર કહેવાય. એ અહીંયા જ્ઞાકાર થાય ને એનો પ્રતિભાસ થાય, અહીંયા જ્ઞાકાર કહેવાય. અત્યારે એના જ્ઞાકારો એટલે એના આકારો પદાર્થોના જેવા છે તેવા પોતાના આકાર સહિત પ્રતિભાસમાન થાય છે. જ્ઞેય થતું નથી, જ્ઞેય તો જ્ઞાયક જ થાય. કોઈ કાળે પર પદાર્થ જ્ઞેય થઈ શકે જ નહીં, અત્યાર સુધી થયું નથી, થશે નહીં, રાહ જોજો. અને આત્મા જ્ઞેય થયા વિના રહેતો નથી, ધ્યેય પણ થાય અને જ્ઞેય પણ થાય. ધ્યાન રાખે, કેવળ જ્ઞાનમાં લોકાલોક પ્રતિભાસે છે, એ 100% સત્ય વાત છે. પ્રતિભાસને કોઈ ઉડાડી શકતો નથી, ઉડાડે તો અજૈન છે. લોકાલોકનો પ્રતિભાસ ચોક્કસ થાય છે, પણ એ લોકાલોક નહીં થતું નથી. લોકાલોક જ્ઞેય થતું નથી, લોકાલોકનો જે પ્રતિભાસ છે એ પ્રતિભાસમય જ્ઞાન, કે જે જ્ઞાન જ્ઞાયકને જાણે છે એ જ્ઞેય થાય છે. ફરી નહી, કેવળ જ્ઞાનના મહિમાની વાત ચાલે છે કે કેવળ જ્ઞાન કોને કહેવું? જતીનભાઈ, વિષય તમારા બરનો છે, એને જ્યાં સૂક્ષ્મ ગમે છે. કેવળ જ્ઞાન જે સર્વોત્કૃષ્ટ છે, પરિપૂર્ણ કેવળ જ્ઞાન પૂજનીક છે, હે, એ કેવળ જ્ઞાનની અંદર સર્વ પદાર્થો સોપર બધા પ્રતિભાસે છે, પણ એ કેવળ જ્ઞાનમાં આવતા તો નથી પદાર્થો, પણ કેવળ જ્ઞાનના જ્ઞાનનું એ જ્ઞેય થતા નથી. જો પર પદાર્થ જ્ઞેય થઈ જાય તો સ્વપદાર્થ જ્ઞેય થવાનો રહી જાય. આ એકદમ અંતર્મુખ થવાની વાત ચાલે છે. આમાં જે સ્વપર પ્રકાશકનો જો પક્ષ હોય તો આ નહીં સમજાય. સ્વપર પ્રકાશકને એક વાર છે, આગમનું વચન એને હમણાં ડિપોઝિટ રાખી અને અત્યારે આપણે સમજાવે છે આચાર્ય મહારાજ, એ સમજવાનો પ્રયત્ન કરો કે કેવળ જ્ઞાનમાં સર્વ પદાર્થનો સમૂહ, ભૂત ભવિષ્ય વર્તમાન પર્યાય સહિતના દ્રવ્યો એ પ્રતિભાસે છે, પ્રતિબિંબિત થાય છે. એ 100% સાચી વાત છે, પણ પ્રતિબિંબિત થાય છતાં જણાય નહીં. અને જ્ઞાયક પ્રતિબિંબિત થઈને જણાય પણ જાય. જણાય જાય, એ ન જણાય નહીં એમાં વાત ન હોય. ભીન છે નથી જણાતા, પણ કથનથી દબીન છે તો જણાય જ. ન્યાય આપ્યો પાછો, ઓલા પ્રતિભાસ થાય છતાં ન જણાય, કેમ કે ભીન છે શેઠીજી. અને જ્ઞાયકનો પ્રતિભાસ થાય અને જણાય પણ જાય, કેમ જણાય જાય? કે કથનથી ધબે જ છે. જેમ જ્ઞેયો ન જણાય એમ જ્ઞાયક ન જણાય એમ ન લેવું. વિનાયક ને જાણવાનો તો આ પાઠ ચાલે છે ટાણે, પણ એ પણ કથન ચિત્તભેદ થઈને જણાય છે, સર્વથા અભેદ થઈને જ્ઞાન એને જાણતું નથી. અને પર પદાર્થો તો સર્વથા ભિન્ન છે માટે પદાર્થ જણાતા નથી, આ કથન ચિત્ત ભિન્ન છે માટે જ્ઞાયક જણાય છે. ખ્યાલ આવ્યો?
કથન ચિત્ત ભિન્ન છે માટે જણાતા,
અને પર પદાર્થો જણાતા નથી એનું કારણ શું? પ્રતિભાસે પણ જણાતા નથી એનું કારણ કે જ્ઞાન થી સર્વથા ભિન્ન છે માટે ન જણાય. અને જ્ઞાયક દેવ પ્રતિભાસે છે, ત્રિકાળી સામાન્ય વર્તમાન વિશેષ ઉપયોગમાં પ્રતિભાસે છે, સામાન્ય તત્વ જ્ઞાયક તત્વ, પણ એ જણાય છે. જણાય છે કેમ? કે કથનચિત અભિન્ન છે. હવે જો કથનચિત અભિન્નને બદલે સર્વથા ભિન્ન કયો તો નહીં જણાય, સર્વથા અભિન્ન કયો તો એ નહીં જણાય, કથનચિત ભિન્ન અભિન્ન છે એમાં. એટલે એ જણાય છે જ્ઞાયક, જ્ઞાયક અવસ્થામાં જ્ઞાયક જણાય છે ત્યારે આનંદ આવે છે. અને એનો પ્રતિભાસ થાય છતાં જણાય નહીં, રાગનો પ્રતિભાસ થાય છતાં જણાય નહીં. જ્ઞાની કહે છે કે રાગનો પ્રતિભાસ થાય છે, પણ અમે તો રાગી પૂતગલ છે એમ જાણીએ છીએ, રાગી જીવ છે એમ જાણતા નથી. અલૌકિક વાતો છે આ બધી, એનો પાર તો અનુભવથી થાય. આનો પાર આવે એ અનુભવ જ્ઞાનથી પાર આવે. પેલા અનુમાનમાં આવી જાય, પ્રયોગ કરે તો અનુભવ જરૂર થાય.
સામાન્યનો પ્રતિભાસ થાય છે,
થાય છે વિશેષમાં. જેમ પરપદાર્થનો પ્રતિભાસ થાય છે એમ જ્ઞાયકનો પ્રતિભાસ થાય છે, એ 100% સાચી વાત છે. જ્ઞાયક ત્રિકાળી જ્ઞાયક સામાન્યનો પ્રતિભાસ વિશેષમાં થાય છે, પણ એ વિશેષમાં થાય છે પ્રતિભાસ, અને જો લક્ષ્ય એના ઉપર જાય છે તો અભેદ પણ અનુભવ થઈ જાય છે.
લક્ષ્ય એના ઉપર જાય છે,
અભેદ પણ અનુભવ થઈ જાય છે. એ કથનચિત અભેદ પ્રતિભાસ પ્રાંતે ક્યાં દ્રષ્ટાંતે એ પ્રતિભાસ થાય છે, જે જ્ઞાનમાં લોકાલો કેવળને કેવળ જ્ઞાનને, તો એ ક્યાં દ્રષ્ટાંતે દ્રષ્ટાંત બતાવે છે? અરીસાના દર્પણ દલ ઈવ, અરીસાના ઉપરના ભાગમાં, અંદરના ભાગમાં નહીં, અંદરના ભાગમાં પ્રતિભાસ થતો નથી. પાણીની ઉપરની સપાટીમાં તારા પ્રતિભાસે, પણ પાણીના દળમાં એ પ્રતિભાસ નથી જતો. અરીસાના ઉપરના ભાગમાં ઘટપટાદી પ્રતિબિંબિત થાય છે. એમાં ઘટપટ પ્રતિબિંબ થાય, પણ ગળો અરીસાની પર્યાયમાં આવે ત્યારે ઘડો એમાં પ્રતિભાસ થાય. અરીસાની પર્યાયમાં પ્રતિબિંબિત થાય ત્યારે અરીસાની સામે જોતા શું જણાય છે? ઘડો પ્રતિભાસ તો થયો, પ્રતિબિંબિત તો થયો, એને ના નહીં. પટિકમણીમાં લાલ ફૂલની જાય તો આવી, દર્શન કરવા ગયો ત્યારે અરીસામાં એ ચાંદલો કર્યો ત્યારે મોઢાનો પ્રતિભાસ થયો, એમાં ના નથી. પણ અરીસાની સામે જોતા જણાય છે શું તને? કે મારું કપાળ ગયો દુનિયામાં,
તારું કપાળ.
હા, સેલા દ્રષ્ટાંત છે. મોઢું જણાય છે તો નાપાસ, અને મોઢાનો પ્રતિભાસ વખતે મોઢું ન જણાય, અને એની પર્યાયમાં દળ જણાય તોય પાસ. આ તો દ્રષ્ટાંત છે, સૌ સેલામાં સેલું છે અરીસાનો દ્રષ્ટાંત. અને રોજ ચાંદલો કરવા જાય ને બધા, કે છે પ્રકાશ તારા પિતાજી કહેતા હતા કે હવે પ્રકાશને કહ્યું કે તું હવે આ રસ્તો લે, આ રસ્તો સાચો છે ગુરુદેવ બતાવેલો. હરીસામાં પ્રતિભાસ થાય મોઢું, મોઢું પ્રતિભાસ એ છતાં મોઢું ન જણાય. કેમ કે મોઢા ઉપરથી લક્ષ છૂટીને જ્યાં દર્પણમાં ગયો, સમજી ગયા, તો આનો તિરુભાવ થાય ને એનો આવિર્ભાવ થઈ જાય. મને તો દર્પણ જણાય છે, બીજું કઈ જણાતું નથી. એવું થઈ જાય. પ્રતિભાસને રાખો, લક છૂટી ગયું. બીજાએ પ્રતિભાસને રાખો અને લક કરી લીધું. મોઢું જણાય છે, મોઢું જણાય છે. પ્રતિભાસને પકડી લીધો એને, પ્રતિભાસ જેમાં થાય છે ત્યાં સુધી પહોંચ્યો નહીં. બહુ ઊંચો માર્ગ છે. કયા દ્રષ્ટાંતે? અરીસાના ઉપરના ભાગમાં ઘટપટાદી પ્રતિબિંબિત થાય છે તેમ દ્રષ્ટાંત આપ્યું. અહીં અરીસાનું દ્રષ્ટાંત આપ્યું છે તેનું પ્રયોજન એ જાણવું કે અરીસાને એવી ઈચ્છા નથી થતી કે હું આ પદાર્થોને પ્રતિબિંબિત કરું. દ્રષ્ટાંત આપે છે કે હરીસાને એવી ઈચ્છા થતી નથી કે આ પદાર્થો મારામાં પ્રતિભાસ થાય, પ્રતિબિંબિત થાય, એવી એને ઈચ્છા ઉત્પન્ન થતી નથી. એમ જ્ઞાનમાં એવી ઈચ્છા થતી નથી ઉત્પન્ન કે લોકાલોક મારામાં પ્રતિભાસે તો ઠીક, એવી ઈચ્છા થતી નથી જ્ઞાનને. અને જો જ્ઞાનની ઈચ્છા થાય કે મારામાં આ પ્રતિભાસ થયો બધો, તો એને જ્ઞાન આત્મા નહીં આવે, પ્રતિભાસનું નિમિત્ત આત્મા આવશે. પ્રતિભાસે નહીં આવે ને પ્રતિભાસનું નિમિત્ત માત્ર આવી જશે.
એક એક શબ્દ બોલાય.
ઈચ્છા નથી કે હું આ પદાર્થોને પ્રતિબિંબિત કરું. હરીસાને હરીસાની ઈચ્છા ઉત્પન્ન થાય. જેમ દ્રષ્ટાંત આપે, જેમ લોઢાની સોય લોહ ચુંબકની પાસે પોતાની મેળે જાય છે, એવો એક દ્રષ્ટાંત આપ્યો કે જેવી રીતે લોહ ચુંબક પથ્થર છે તેની તરફ તો ખેંચાઈને લોઢાની કાટ વગરની જો હોય ને તો એ ખેંચાઈને અહીંયા ચોટી જાય છે સોય. ત્યાં એમ થાય છે, એમ આમાં એમ થતું નથી. એમ એ દ્રષ્ટાંત આપીને સિદ્ધાંત આમ લેવો છે કે એ તો અહીંયા ખેંચાય છે, પણ જ્ઞાન જ્ઞેય તરફ ખેંચાતું નથી એમ કેવું છે. તે મરીસો પોતાનું સ્વરૂપ છોડી, જેમ ઓલી સોય તો પોતાનું સ્વરૂપ છોડીને ખેંચાઈને વાત જાય છે, તેમ અરીસો પોતાનું સ્વરૂપ છોડી એટલે સ્વચ્છતાને છોડી ત્યાગ કરી તેમને પ્રતિબિંબિત કરવા માટે પદાર્થની સમીપે જતો નથી. અરીસો તો અરીસા મારીએ છે, પદાર્થો પદાર્થમાં છે, એ પદાર્થ અહીંયા રહેતા થકા અહીંયા પ્રતિભાસે છે, અને અરીસો અહીંયા ગયા વિના પણ એમાં પ્રતિભાસે છે. વળી તે પદાર્થો પણ પોતાનું સ્વરૂપ છોડીને, જેમ અરીસો પોતાનું સ્વરૂપ છોડીને અહીંયા જતો નથી, એમ પદાર્થો પોતાના સ્વરૂપને છોડીને તે અરીસામાં બેસતા નથી. અરીસામાં પ્રતિભાસે, કોલસો પ્રતિભાસે, દર્પ મયુર પ્રતિભાસે, બંગલા મોટર આદિ પ્રતિભાસે, અગ્નિ પ્રતિભાસે, ઉષ્ણતા પ્રતિભાસે, એ બધું પ્રતિભાસે, પણ અરીસામાં બેસતા નથી. રાગનો પ્રતિભાસ થાય પણ રાગ જ્ઞાનમાં આવે નહીં. એમ દર્પણમાં મોઢાનો પ્રતિભાસ થાય પણ મોઢું દર્પણની સ્વચ્છતામાં આવતું નથી. મોઢું તો દેખાતું નથી પણ મોઢાની સ્વચ્છતા પણ દેખાતી નથી. એ સ્વચ્છતામાં તો આખું દળ જણાય છે. જેમ કોઈ પુરુષ બીજા કોઈ પુરુષને કહે કે અમારું આ કામ કરો, એમ સમાજમાં ચાલે છે, અમારું કામ કરી દો, તેમ તે પદાર્થો બીજા પદાર્થો પોતાને પ્રતિબિંબિત કરવાની અરીસાની પ્રાર્થના પણ કરતા નથી. કે મને તમારામાં પ્રતિબિંબ થવા દો, તમારી સ્વચ્છતા છે, એવી પ્રાર્થના કરતા નથી. અરીસો ત્યાં જતો નથી અને પદાર્થનો પ્રાર્થના કરતા નથી. સહજ જ એવો સંબંધ છે કે જેવો તે પદાર્થનો આકાર છે, આકાર એટલે સ્વરૂપ પદાર્થોનો, જેવું હોય એવું. કેરીનો પ્રતિભાસ થાય, મુસુમીનો પ્રતિભાસ થાય, અગ્નિનો પ્રતિભાસ થાય, રેસા બધું હોય પદાર્થોનો આકાર, તેવા જ આકાર રૂપે અરીસામાં પ્રતિબિંબિત થાય છે. જેવો ત્યાં સ્વરૂપ છે એવું અહીંયા પ્રતિભાસ થાય છે. એક વખત એવું બન્યું કે અરીસો રૂમમાં લટકતો હતો, અરીસો દરવાજો તો ખુલ્લો, એટલે એક ચકલી આવી અને અરીસામાં બેઠી, અરીસા ઉપર. ત્યાં બીજી ચકલી પણ આવી, સમજી ગયા? તો બીજી ચકલી એને ચાંચ મારવા માંડી. પેલી અરીસો તો અરીસામાં દેખાણી ને, ચાંચ મારવા માંડી. અરે ભાઈ, અહીંયા એ ચકલી નથી, તો એનો પ્રતિભાસ છે. એમ પરપદાર્થનો પ્રતિભાસ થાય છે, પરપદાર્થ જ્ઞાનમાં આવતા નથી. સહજ પ્રતિબિંબિત થાય છે, સહજ. કોઈ કોઈને કહેતા નથી કે પ્રતિબિંબ કરો. સહજ એવી સ્વચ્છતા છે કે લોકાલોક એમાં પ્રતિબિંબિત થાય છે. પ્રતિબિંબ પડતા પ્રતિબિંબ આવ્યું પરનું અરીસામાં, એમ માનતો નથી અરીસો કે આ પદાર્થો મારા માટે ભલા છે. હા, હીરાનો હોનાનો ચાંદીનો પ્રતિભાસ થયો તો કે આ મારા માટે ભલા છે, એમ જ્ઞાની માનતા નથી. મારા માટે ભલા છે, ઉપકારી છે, રાગ કરવા યોગ છે. બધા પદાર્થો પ્રત્યે સમાન ભાવ પડતા હોય છે. પ્રતિભાસ એટલે ખલાસ. પ્રતિભાસમાં માત્ર પ્રતિભાસ થાય છે, એમાં મારાપણાની કલ્પના આવતી જ નથી. મારાપણાની કલ્પના આવે તો પ્રતિભાસનો ત્યાગ થઈ ગયો, પ્રતિભાસ રહ્યો નહીં, એમ તો બનતો નથી. જેવી રીતે અરીસામાં કેટલાક ઘટપટાદી પદાર્થો પ્રતિબિંબિત થાય છે, તેવી જ રીતે હવે દ્રષ્ટાંતમાં ઉતારે છે. અત્યાર સુધી તો દ્રષ્ટાંત લીધો, સિદ્ધાંતમાં ઉતારે છે. તેવી જ રીતે જ્ઞાનરૂપી દર્પણમાં જેમ દર્પણમાં પ્રતિભાસ થાય પણ દર્પણ પછી જ આવે નહીં, એમ જ્ઞાનરૂપી દર્પણમાં સમસ્ત જીવાદી પ્રતિબિંબિત થાય છે. જાણે છે ને જણાય છે એ શબ્દનો ઉપયોગ કાંઈ ટીકામાં આવતો નથી, છે નહીં. જ્ઞેય તો એક જ થાય છે, બે જ્ઞેય ન થાય. અને પ્રતિભાસ દેખીને બીજાને જાણે છે એમ કેવું તે વ્યવહાર છે. પ્રતિભાસ દેખીને બીજું જણાય છે એમ કેવું તે તો વ્યવહાર છે, નિશ્ચય નથી. સમસ્ત જીવાદી પદાર્થ પ્રતિબિંબિત થાય છે જ્ઞાનમાં દર્પણની જેમ. એવું કોઈ દ્રવ્ય કે પર્યાય નથી, બે લઈ લીધું દ્રવ્ય પર્યાય બે. જગતમાં એવું કોઈ દ્રવ્ય નથી કે કોઈ પર્યાય એવી નથી કે જે જ્ઞાનમાં આવ્યું હોય, જે જ્ઞાનમાં ન આવ્યું હોય, ન પ્રતિભાસ થયો હોય. જ્ઞાનમાં ન આવ્યું હોય એટલે જ્ઞાનમાં જ્ઞેયનો પ્રતિભાસ ન થાય એવું ત્રણ કાળમાં કદી પણ બનવાનું નથી. પ્રતિભાસ છતાં થાય અને ત્રણ કાળમાં એવું બનતું નથી કે જેનો પ્રતિભાસ થાય એવું જ્ઞાનમાં આવી જાય, એમ પણ બનતું. પ્રતિભાસ થાય અનિવાર્ય છે, પણ જેનો પ્રતિભાસ થાય એ જ્ઞાનમાં આવે જ નહીં. અરીસામાં આવે તો આમાં આવે, એ તો આવતું નથી. પણ પ્રતિભાસ દેખીને ભ્રાંતિ થઈ જાય છે ને. આવા શુદ્ધ ચૈતન્યનું પ્રકાશનો સર્વોત્કૃષ્ટ મહિમા સ્તુતિ કરવા યોગ છે. થઈ ગયો ટાઈમ. આ તો હજી આ પ્રતિભાસનું શું સ્વરૂપ છે ઈ આપણે કર્યું, હવે એ પ્રતિભાસને એપ્લાય કરવું છે કે એ પ્રતિભાસ જાણીને કરવું શું? હવે પ્રતિભાસમાં તો એટલું જાણ્યું કે પરપદાર્થનો પ્રતિભાસ થાય, પણ પરપદાર્થો જ્ઞાનમાં આવે નહીં. બરાબર. હવે એ શાસ્ત્રથી આપણે સિદ્ધ કરવું છે કે પ્રતિભાસ જાણતા ભેદજ્ઞાન કેવી રીતે થઈ જાય છે, એ અલૌકિક વાત છે.
પ્રતિભાસ જાણતા કેવી રીતે ભેદજ્ઞાન થઈ જાય છે?
કેવો એ પ્રતિભાસ શબ્દ જ ભેદજ્ઞાનનો દ્યોતક છે.
વારે વાહ.
સ્વપ્નના પ્રતિભાસમાં અને સ્વપ્નના પ્રકાશમાં ફેર છે.
બરાબર.
સ્વપ્ન પ્રકાશમાં ભેદજ્ઞાન કરવું પડે વિધિ નિષેધ.
બરાબર.
સ્વપ્નના પ્રતિભાસમાં બિલકુલ જુદાય જ છે.
બરાબર.
ભેદજ્ઞાનની જરૂર જ નથી.
બરાબર.
ભિન્નપણે પ્રતિભાસે છે.
વારે વાર. બરાબર.
ભિન્નપણે પ્રતિભાસે છે એટલે ભેદજ્ઞાનની જરૂર નથી. પણ ઓમાં પ્રતિભાસમાં અભિન્ન કલ્પના થાય છે માટે પુરુષાર્થ છે.
સ્વપ્ન પ્રકાશ પંથમાં અભિન્નની કલ્પના થાય છે માટે જરૂરી છે.
અને આમાં
ભિન્નપણે
પ્રતિભાસ કહ્યું એટલે પછી અભિન્ન ક્યાંથી થાય? એવી ચીજ છે. બોલો હવે કઈ.
અહુભાઈ દલીચંદભાઈ દામાણી મુંબઈ રૂપિયા 101 રૂપાબેન કેતનભાઈ સંઘવી અમદાવાદ આ પ્રમાણે દાન રાશિ આવેલ છે. જેમણે સેટ જેમને જોઈતો હોય તે મુરબ્બી શ્રી ઝવેરચંદભાઈને રૂપિયા 60 જમા કરાવી ઠારી તરફથી છે. આવતીકાલનો કાર્યક્રમ રાબેતા મુજબ છે. આ કેસેટનું મૂલ્ય ઘટાડવા માટે જેમણે દાન રાશિ લખાવી હોય તે કોઈ પણ દાન રાશિ લખાવી શકે છે, નાની મોટી ગમે તે. તો મુરબ્બી શ્રી ઝવેરચંદભાઈને લખાવવી.
Amen.